તારીખ 1/1/1998 શ્રી સમયસાર ગાથા 181, 182 અને 183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું શ્રમણ બેલગોલામાં પ્રવચન.
શ્રી સમયસાર પરમાનું સંવર અધિકાર છે. 181, 182, 183 ગાથાની ટીકા છે. ભેદ જ્ઞાન કરાવવા માટે આધાર બુદ્ધિ પહેલી તોડાવી છે. આત્મા પોતાના સ્વરૂપથી નિરાલંબી પદાર્થ છે. કોઈનું અવલંબન લેવાની જરૂર પડે એવો પદાર્થ નથી. પોતામાં જ્ઞાન, આનંદ આદિ એવા ગુણો સંપૂર્ણપણે ભરેલા છે કે પોતાના નિરાલંબનમાં રહે અને સંપૂર્ણ સુખ અને સંપૂર્ણ શાંતિનો અનુભવ કરે એવા એવા સ્વભાવવાળો પદાર્થ છે. પણ સંસારમાં પોતાના સ્વરૂપનું બેભાનપણું હોવાથી પોતાની સુખ શાંતિ માટે જીવ અન્ય પદાર્થનો અવલંબન અને આધાર લે છે. એ આધાર બુદ્ધિથી જાય છે, એમાં અભિપ્રાયથી. અભિપ્રાયમાં એમ છે કે બીજાનો આધાર વિના મને ન ચાલે. એવી જે આધાર બુદ્ધિ છે એ આધાર બુદ્ધિથી અનેક પ્રકારની અપેક્ષાઓ ઉત્પન્ન થાય છે, ઈચ્છાઓ, અપેક્ષાઓ. અને એ અપેક્ષાઓની પૂર્તિ થતી થવી સંભવિત નથી. જેટલી જેટલી અપેક્ષાઓ, ઈચ્છાઓ થાય તે પ્રમાણે બનવું સંભવિત નથી, શક્ય જ નથી. કેમ કે દરેક પદાર્થ પોતાના ગુણધર્મ પ્રમાણે પરિણમે છે. કોઈની અપેક્ષા ને કોઈની ઈચ્છા પ્રમાણે પરિણમતા નથી. સ્વતંત્ર પદાર્થ છે બધા. પરમાણુ પણ સ્વતંત્ર છે, બીજા જીવો પણ સ્વતંત્ર છે, અને એ સ્વભાવે નિરાલંબ છે. પણ એ તો એને ખબર, સંસારીને ખબર નથી કે પરમાણુને ખબર નથી. પણ સ્વતંત્ર છે, એ તો સ્વતંત્ર છે. કોઈને ઈચ્છા થાય એટલે કોઈ બીજો પરતંત્ર થઈ જાય એમ તો બને નહીં. એટલે એ ઈચ્છા અને અપેક્ષાઓની પૂર્તિ નહીં થવાથી જીવને આકુળતાને દુઃખ થાય છે. આ રીતે સંસારી જીવ હંમેશા હંમેશા દુઃખી છે. મૂળમાં પોતાના સ્વરૂપનું બેભાનપણું છે અને અન્ય પદાર્થને વિશે પણ વિપરીત કલ્પના છે આધાર બુદ્ધિની. અને એ જીવને દુઃખ કરે છે, એ દુઃખનું કારણ છે. એટલે પહેલા જ આચાર્ય દેવે પદાર્થની ભિન્નતા સમજાવવા માટે બે પદાર્થ વચ્ચે આધાર આધેય સંબંધ જ નથી, કોઈ પદાર્થ કોઈ પદાર્થના આધારે રહ્યો જ નથી એવું જે વૈજ્ઞાનિક વસ્તુનું સ્વરૂપ છે અથવા વૈજ્ઞાનિક વસ્તુ સ્થિતિ છે એ પહેલાં બતાવે છે. અને એનું કારણ એ આપ્યું છે કે બંનેના પ્રદેશો ભિન્ન છે, એટલે સત્તા ભિન્ન છે. કોઈની સત્તામાં કોઈની સત્તા નથી. દીકરા ઉપર બાપની સત્તા ચાલે કે નહીં? ન ચાલે. પત્ની ઉપર પતિની સત્તા ચાલે કે નહીં? ન ચાલે. જે સંસારમાં માન્યતા છે, પછી તો ઉલટું હોય શકે. કોઈ વખત પુત્ર પિતા ઉપર સત્તા ચલાવવા માંગતો હોય ને પત્ની પતિ ઉપર સત્તા ચલાવવા માંગે છે, પણ એ બધું આધાર બુદ્ધિનો વિષય છે. આધાર બુદ્ધિને લઈને એ બધી વાત છે. ખરેખર સત્તા ભિન્ન ભિન્ન હોવાથી કોઈના આધારે કોઈ રહ્યું નથી. સંસારના સંયોગો 150 વર્ષના છે, બાકી એ સંયોગો કાયમ હતા નથી. એટલે કોઈના આધારે કોઈનો આધાર આધાર આધેપણું કલ્પના કરવી એ તો નહીં સમજ, અણસમજણની અથવા અજ્ઞાન ભરેલી વાત છે. બાકી તો 150 વર્ષ માટેનો સંયોગ હોય છે, જળનો કે બીજા જીવોનો, એમાં કાયમ માટેની આધાર બુદ્ધિ ક્યાંથી કલ્પી કે અણસમજણથી અને કલ્પનાથી કલ્પી છે. કોઈ ચીજ હંમેશા રહેતી નથી, અને હંમેશા રહેતી નથી તો પછી એના આધારે હું નહીં રહી શકું, નહીં જીવી શકું, નહીં ટકી શકું, નહીં નભી શકું, એ વાત તો કાંઈ રહેતી નથી. આત્મા શાશ્વત પદાર્થ છે, અનંતકાળથી ટકતો આવ્યો છે અને અનંતકાળ ટકવાનો છે. પણ એમાં શું છે કે કોઈ પુત્ર છે કે પત્ની છે કે નાના ભાઈ છે કે મોટાના આજ્ઞાંકિતપણામાં હોય, ઓબિડિયન્સી જેને આપણે કહીએ છીએ, એવા કોઈ ઘરના સભ્યો ઓબિડિયન્ટ હોય શકે ખરા, પણ એ ઓબિડિયન્ટ છે એ સ્વતંત્રપણે છે. શું ઓબિડિયન્સી પણ એ સ્વતંત્રપણે એને સ્વીકારી છે. એ જ વ્યક્તિ આજ્ઞા વિરુદ્ધ જાય તો તમે કાંઈ કરી ન શકો, એના પરિણમનને શું કરી શકો તમે, પરિણમનને કાંઈ ન કરી શકો. સંજોગ વસાત કોઈને દબાવવું પડે તો પણ એનું પરિણમન તો વિરુદ્ધ જ અંદર ચાલવાનું છે. પરિણમનમાં કંઈ તમે થોડો તમારી પહોંચ છે, કોઈ જીવના પરિણામ સુધી બીજા જીવના પરિણામની પહોંચ થોડી છે કે એને પકડીને આમ વાળે, આમ વળતો એને આમ વાળે, એ તો સ્પષ્ટ સ્થિતિ છે. એની સત્તા જુદી છે. ઉપકાર બુદ્ધિથી કોઈ પણ કારણથી એને એમ લાગ્યું હોય કે મારાથી વડીલ છે માટે, અથવા મારો મારા ઉપર ઉપકાર કર્યો છે માટે, ગમે તેમ, પણ એવો વિચાર એનો સ્વતંત્ર વિચાર છે, તમારા કારણથી નથી. એ એની યોગ્યતા, એવી સ્વતંત્ર યોગ્યતા કામ કરે છે. પણ હંમેશ માટે તો એમ રહેવાનું નથી, કેમ કે થોડા કાળ પહેલા એ તમારા સંયોગમાં નહોતો જીવ, થોડા કાળ પછી નહીં પણ હોય, તો એ આધારાધેય પણ હોય તો કાયમ એવું રહેવું જોઈએ ને. આધારાધેય પણ વસ્તુ સ્થિતિ ખુલ્લી છે કે સંયોગ છે એનો વિયોગ થાય છે, અને સંયોગ સાદી શાંત છે એની શરૂઆત થાય છે અને એનો અંત આવે છે. વચ્ચેનો થોડો પિરિયડ છે, એટલા પૂરતી આપણે ગમે તેવી કલ્પના કરીને પકડ કરીને બેસી જઈએ છીએ અને દુઃખી થઈએ છીએ અને નવા કર્મ બાંધીએ છીએ. બાકી તો કાંઈ છે ને, ખુલ્લી પરિસ્થિતિ છે. જીવ ક્યાંથી આવ્યો છે ખબર નથી, જન્મ તારે મૃત્યુ થયા પછી ક્યાં જશે એ ખબર નથી. વચ્ચેનો સંબંધ જે વ્યવહારિક છે, લૌકિક દ્રષ્ટિએ છે, એના ઉપર આપણી એટલી બધી પકડ છે કે હંમેશા એમ જ રહેવું જોઈએ, હંમેશા એમ જ થવું જોઈએ, એ દુઃખનું કારણ છે. હા, એ માન્યતા પૂર્વ, એ પણ પૂર્વકર્મ અનુસાર જ બનવાનું છે. અને જીવ સાથે રહીએ કે ન રહીએ, પ્રતિબંધ છે એ નવા કર્મનું કારણ છે. પ્રતિબંધ છે એ નવા કર્મનું કારણ છે. એક એવો દાખલો બતાવું, કે પ્રતિબંધ કેવો હોય છે કે પિતા પુત્ર એકના એક હતા. આપણે મુંબઈમાં સર્વોદય હોસ્પિટલ છે ને, કાંતિભાઈના દીકરા ગૌતમભાઈ, એ કાંતિભાઈ ગુજરી ગયા પછી મારે અમદાવાદમાં પર્યુષણમાં સ્વાધ્યાય માટે જવાનું થયું. એમના કોઈ માસી કે મામી છે એને લઈ આવેલા, કેમ કે પિતાશ્રીના મૃત્યુ પાછળ બહુ દુઃખી હતા. પૈસો તો ઘણો છે એટલે બીજું કાંઈ તકલીફ નહોતી, પણ આ એક ઘટના ઘટી એને કારણે એને એટલું બધું દુઃખ હતું. એટલે સ્વાધ્યાયમાં આવ્યા પછી મને કે ચાલો આપણે ઘરે જવું છે, એટલે એને બંગલે ગયા. તો એને દેખાડ્યું દિવાલ ઉપર એક ફોટાને પડદો લગાવેલો હતો કે અમારા પિતાશ્રીનો ફોટો છે, ગુજરી ગયા છે હમણાં થોડા ટાઈમ પહેલાં. આ પડદો એટલા માટે લગાડ્યો છે કે એ જો પડદો ખસેડીને હું એમને જોઉં ને તો મને મૂર્છા આવી જાય છે, શું થાય છે, હું બેભાન થઈ જાઉં છું. એટલું બધું મારું એમના પ્રત્યેનું શું પરિણમન છે કે હું એમને એમનો ફોટો જોઈ નથી શકતો, એટલે પડદોમાં લગાવી દીધો છે. પોતાનું દુઃખ મટાડવા માટે પડદો લગાવ્યો. મેં પૂછ્યું તમે હંમેશા સાથે રહેતા હતા, તો કે ના ના, એ મુંબઈની મિલ સંભાળતા હતા. મુંબઈમાં સિલ્ક મિલ છે, એ મુંબઈની મિલ સંભાળતા હતા, અને હું અહીંયા ઇજિપ્શિયન કોટનનો બિઝનેસ કરું છું એટલે ફોરેનથી કોટન મગાવું છું, હા, અને અહીંને અમદાવાદની અને મુંબઈની મિલોમાં વેચું છું. એટલે મારું ઇમ્પોર્ટનું કામ ક્યાં છે ને, આ બંગલામાં જ મારી ઓફિસ છે, મેં બહાર જતો નથી, અને ટેલિફોન ને બધા કોમ્યુનિકેશનના સાધનો ઉપર કામ થાય છે. બે અઠવાડિયે લગભગ હું મુંબઈ જાઉં છું, પણ એ કામમાં વ્યસ્ત હોય છે. હું પણ થોડું ઘણું મુંબઈના મિલોવાળા રે મારે કામ હોય એટલે હું પણ વ્યસ્ત હોઉં છું. જમવા ખાલી સાથે બેસીએ, કેટલો જમવા સાથે બેસતા અમે, બાકી તો બંને અમે કામકાજમાં એવા વ્યસ્ત રહીએ કે કંઈ સાથે ને સાથે. હું 15 દિવસ આવ્યો છું માટે આખો દિવસ સાથે રહું એવું કાંઈ નહીં, પણ એટેચમેન્ટ એટલું બધું ગજબનું છે કે ગુજરી ગયા પછી એમનો ફોટો હું જોઈ શકતો નથી અને મને કોઈ રીતે સમાધાન થતું નથી. કરવું શું સમાધાન થવામાં, તો એવું છે કે એ નથી એનું તમને અસમાધાન છે કે બીજું કાંઈ કારણ છે, તો વાત તો એમ જ છે, હતા અને અત્યારે નથી, ભૂતકાળમાં હતા અને અત્યારે નથી. તો નથીની જગ્યાએ છે આવે તો પછી તો કાંઈ વાંધો નહીં, અભિગત તો એ છે. બોલો તમારે શું કહેવું છે? એ છે, તમારો દીકરો અમેરિકા હોય તો તમે આવી રીતે તમને મૂર્છા આવે કે તમારા દીકરાને મૂર્છા આવે કે ના ન આવે? તમારા છોકરાને અમેરિકા ભણવા મોકલ્યો હોય તો ત્યાં એને મૂર્છા આવી જાય છે કે તમને અહીંયા કાંઈ થાય છે કે ના ના? કેમ, શું કરવા એમ થાય છે? આંગળીએ થોડો તમે રાખો છો 24 કલાક, અને તમે તમારા પિતાશ્રીને આંગળીએ નથી રહ્યા 24 કલાક, પણ તમને છે એનો વાંધો નથી, નથી જ એનો વાંધો છે. તો એ છે, અને એના કરતાં કદાચ સારી સ્થિતિમાં હશે, એમને સત્કાર્યો કર્યા હશે તો, અને તમારો ઇતિહાસ જો તો એમણે સત્કાર્યો ઘણા કર્યા છે એવું લાગે છે. શું તો સારી સ્થિતિમાં હશે, અહીંથી એ સ્વર્ગમાંથી સારી સ્થિતિમાં હોય એમાં તમને શું વાંધો? અમે કે તમે હારે ના રહે તો રહેતા નથી, નથી એનો વાંધો છે, છે એની સાબિતી છે. બોલો પછી કઈ, થોડા થોડા હળવા થયા હશે, ભગવાન જાણે જેટલું સમાધાન થયું હોય ન થયું હોય, પણ સાંભળતા હતા રસથી થોડો. એવું છે કે જીવ કલ્પના એટલી બધી જબરજસ્ત પકડ કરે છે, બાપ હોય, દીકરો હોય, દીકરી હોય, પતિ હોય, પત્ની હોય, એટલી બધી જબરજસ્ત પકડ કરે છે. એ પ્રતિબંધ જીવને સંસારના પરિભ્રમણનું ને ભવભ્રમણનું કારણ થાય છે, બીજું કાંઈ નથી. એ કલ્પના છોડી દેવી જોઈએ તો જીવ મુક્તિ પામે, નહીતર બંધન કરી કરીને ભવભ્રમણમાં ભટકે. એ આચાર્ય દેવ એ કહે છે. આ બધા મુક્તિના સંદેશા છે, સમયસારમાં મુક્તિના સંદેશા છે. ગુરુ શિષ્યના સંબંધમાં તો સ્પષ્ટ વાત છે કે ગુરુએ માર્ગ બતાવ્યો એનો ઉપકાર બુદ્ધિ વર્તે છે. ગુરુએ જે ગુણ પ્રગટ કર્યા એનું બહુમાન અને એમના પ્રત્યે અનુરાગ વર્તે છે. બસ શિષ્ય પ્રત્યે ગુરુની જે લાગણી છે એની યોગ્યતાને કારણે છે કે આ જીવમાં યોગ્યતા છે, આ જીવ આ લાઈનમાં પરમાર્થિક માર્ગની અંદર પોતાના આત્મગુણોને પ્રગટ કરવા વાળો જીવ છે, તો એને એના પ્રત્યે વાત્સલ્ય છે. ગુરુને શિષ્ય પ્રત્યે વાત્સલ્ય છે, શિષ્યને ગુરુ પ્રત્યે બહુમાન અને ઉપકાર બુદ્ધિ છે, અને ગુણનો અનુરાગ છે. એવી પકડ નથી કે શિષ્ય મારા આધીન રહેવો જોઈએ. કોઈ ગુરુને એવી પકડ હોઈ શકે નહીં કે આ શિષ્ય મારે આધીન રહેવો જોઈએ. અને એવી પકડ હોય તો એ ગુરુ ગુરુના સ્થાને નથી. એક વાત, શિષ્ય આજ્ઞાકારીતામાં રહીએ એમાં એની પોતાની ભલાઈ છે. શિષ્ય પોતે આજ્ઞાંકિતપણે વર્તે એમાં એનું ભલું થવાનું છે. ગુરુને અપેક્ષા હોય તો ગુરુ નથી. ગુરુ એમ અપેક્ષા રાખે કે આ કેમ મારી આજ્ઞામાં રહેતો નથી, તો એ ગુરુ નથી. ખરેખર તો ગુરુ, જ્ઞાની ગુરુ એવા હોય છે કે કોઈ જીવને શિષ્ય તરીકે જોતા નથી. કોઈ જીવને શિષ્યની પર્યાય જોતા નથી. એક જીવ છે, સ્વતંત્ર જીવ છે, મારી પહેલા પણ સિદ્ધાલયમાં જઈ શકવા યોગ્ય છે, મારી પહેલા પણ કેવળ જ્ઞાન પામી શકવા યોગ્ય છે, અને મોક્ષ માર્ગમાં મારા કરતા પણ આગળ જઈ શકવા યોગ્ય છે. એટલે એ કોઈને શિષ્ય તરીકે કાયમ માટે રાખે કે જોવે કે એ પરિસ્થિતિ છે જ નહીં, સ્વતંત્ર જીવ તરીકે જોવે છે. એની યોગ્યતાની પર્યાય પ્રત્યે એને વાત્સલ્ય છે, બાકી કઈ વાતમાં માલ નથી. અને સ્વતંત્રતાનું વિજ્ઞાન કઈ ભૂલી જાય, એ કેમ ભૂલી જાય? એ કઈ ભૂલવાનો સવાલ રહેતો નથી. બાજુ બાજુમાં બે સરખા મકાન બે ભાઈઓના કે બે ભાગીદારના હોય તો ભાગીદાર એમ થાય કે આપણે આપણે સરખા મકાન બનાવીને રહીએ, કોઈ ભાઈઓને મન થાય, પણ એટલે કંઈ પોતા પણ થોડું કરી લઈએ, કરી લઈએ કોઈ. એ ખબર પડી કે આ ચીજ આપણી નથી, આપણા ઉપર એનો અધિકાર નથી. ભલે એના આપણાને એનું સરખું છે તો પણ એનું એનું ને આપણું એ આપણું, એ કેવી રીતે ભૂલી જવાય? જે પારકું છે એનું પારકાપણું ભૂલી કેવી રીતે જવાય? સંસારમાં તો કોઈ ભૂલતું નથી. બે કપડાં સરખા હોય એક મિલના, આ ધોતી તો સીવડાવી પડતી નથી, એક સરખી કિનાર હોય, એક સરખું માપ હોય, એક સરખું કાપડ હોય, એક જ મિલનું કાપડ હોય, પણ ધોબીને ત્યાં એના ઉપર ચિહ્ન હોય, અને એક ઘરમાં ધોબીને ત્યાં એક ઘરનું હોય તો પોતે કંઈક શેનાથી લખી નાખે કે કંઈક કરોડ દોરો હોય તો એનાથી એક અક્ષર આગળનો અક્ષર એક મૂકી દે કે ભાઈ જે એટલે જયંતિભાઈ, એને કે એટલે કાંતિભાઈ, જેને કે જેનું ધોતિયું જે પહેરે ને કેનું ધોતિયું કે પહેરે, એ કે જોવે એટલે મારું નથી એમ ખબર પડે. એક જ ઘરમાં હોય શું એ કેવી રીતે ભૂલી દેવાય? એના ઉપર મારાપણાનો ભાવ આવે કેવી રીતે? એક સરખો હોય તો સવાલ જ નથી. એમ આ માર્ગમાં તો ગુરુ શિષ્ય ને એવું જ્ઞાન હોય છે, અને એ તો પ્રતિબંધ છોડવાની તો નો માર્ગ છે, પછી નવો પ્રતિબંધ ઉભો કરવાનો સવાલ ક્યાં ઉભો રહે છે. પ્રતિબંધ છોડવાનો તો માર્ગ છે. એ આધાર બુદ્ધિ પારમાર્થિક દ્રષ્ટિકોણથી હોય છે કે મને મોક્ષ માર્ગમાં લઈ આવનાર અને મોક્ષ માર્ગમાં આગળ વધારનાર આ ગુરુ છે. પણ એવી આધાર બુદ્ધિ નથી હોતી જેવી સંસારમાં હોય છે, એવી નથી હોતી. ઉપકાર બુદ્ધિથી, ઉપકાર બુદ્ધિમાં એમ કે મારા ગુરુનો મને આધાર છે, મારા ગુરુના આધારે મારું પરિણમન પડતું નથી, મને એ મારા પરિણમનમાં આગળ લઈ જાય છે, મને એમનો આધાર વર્તે છે. આપણ મારા આધાર ભક્તિ એમ કરે, ભગવાનની પણ ભક્તિ એવી રીતે કરે કે આજે આપ જ અમારા આધાર છો. ગુરુને પણ એમ જ કે આપ જ અમારા આધાર છો. પણ છતાંય તે અંદર જ્ઞાનમાં તો સમજણમાં તો બરાબર છે કે બંને દ્રવ્યો સ્વતંત્ર છે. આમાં શ્વેતાંબરમાં આવે છે તમારે કે મહાવીર સ્વામી નિર્વાણ પધાર્યા ત્યારે ગૌતમ સ્વામી રડવા મીંડ્યા, એવી કથા આવે છે. ગૌતમ સ્વામી 6-7 ગુણસ્થાને હતા અને એ 6-7 ગુણસ્થાને રડવું પડે એવા પ્રકારનો તીવ્ર ભાવ આવતો નથી. વિભાવ ભાવ એટલો તીવ્ર નથી આવતો કે રડવાનું થાય. ભગવાન નિર્વાણે પધાર્યા એટલે એમને વૈરાગ્ય વિધો, આખા જગત પ્રત્યે જે ઉદાસીનતા હતી એની ડિગ્રીમાં વૃદ્ધિ થઈ. એમના પરિણામ જે કાંઈ મહાવીર સ્વામી પ્રત્યે લાગતા હતા એ પણ નિમિત્ત ચાલ્યું ગયું. હવે પરિણામ ક્યાંય લાગવાનું એમના માટે સ્થાન હતું નહીં જગતમાં, એટલે સ્વરૂપમાં પરિણામ લાગ્યા. એટલે જેવા આ બાજુ એ નિર્વાણ પદને પામ્યા તો આ બાજુ એ ધ્યાનની અંદર કેવળ જ્ઞાનને પામ્યા. એક જ દિવસે, જે દિવસે ભગવાન મહાવીર સ્વામી સિદ્ધાલયમાં પધાર્યા તે જ દિવસે ગૌતમ સ્વામી કેવળ જ્ઞાન પામ્યા છે. અહીંયા રડવા મીંડ્યા ફરવા મીંડ્યા એવું કાંઈ છે નહીં. પછી તો આયુષ હોય ત્યાં સુધી દેહ રહીએ અને પછી પોતે પણ સિદ્ધાલયમાં પધારે. એટલે એમના પરિણામ જવાનું એક કારણ હતું એ પણ વર્તમાનમાં ઉપસ્થિત ન રહ્યું તો પરિણામ સ્વરૂપમાં આવી ગયા, એટલી તૈયારી હતી એમને. એટલે ગુરુ શિષ્યને આધાર આદેશ સંબંધ એ ઉપચારથી કહેવાય છે. શું કહેવાય છે? ઉપચારથી કહેવાય છે, વસ્તુ સ્થિતિ એ પણ નથી. એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજી વસ્તુને આધાર આદેશ સંબંધ પણ નથી. જ જ શબ્દ વાપરો છે, નથી જ, નાસ્તી એવ શું તેનો સહ આધાર આદેશ સંબંધો અપી નાસ્તી એવ નથી જ. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ એટલે સારી રીતે રહેવારૂપ જ આધાર આધેય સંબંધ છે. ને દરેક વસ્તુનો આધાર પોતે છે, આધેય પણ પોતે જ છે. આધાર આધેય સંબંધ વ્યાકરણની દ્રષ્ટિએ 7 વિભક્તિમાં જાય છે. તપેલામાં દૂધ છે, તપેલાના આધારે દૂધ છે, એ 7 વિભક્તિ ગણાય છે. શું? આશ્રય વિભક્તિ, આશ્રયની વિભક્તિ છે. તો કે એક જ પદાર્થમાં 6-7 કારકો છે, 6-6 કારકો છે, એમાં આધાર આધે સંબંધ આવી જાય છે. શું? કોઈનામાં કોઈનો નથી. એના કારકો એટલે શું છે? ક્રિયા થવામાં શક્તિરૂપ કારણને કારક કહે છે. કારક એટલે કાર્ય કરનાર. તો આત્મામાં એ ગુણ છે. આત્મા શાશ્વત હોવાથી એને કોઈના આધારની જરૂર નથી. પોતે જ પોતાનો આધાર છે અને પોતે જ પોતાનું આધેય છે. એવી શક્તિ, બેહદ શક્તિ એ આત્મામાં છે. એટલે કોઈની એવી રીતે કરણ શક્તિ, સાધન શક્તિ છે. કરણ ત્રીજી વિભક્તિ છે, થી વડે કરીને આનાથી આમ થાય, આના વડે આમ થાય. એ કરણ શક્તિ પણ આત્મામાં બેહદ છે. કોઈ બાહ્ય સાધનથી આત્માને પોતાનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું કાર્ય થાય કે કેવળ જ્ઞાનનું કાર્ય થાય એવું નથી. શરીર સંગ્રહણ પણ નહીં, દેવગુરુ શાસ્ત્ર પણ નહીં, ખરેખર નહીં. નિશ્ચયથી કારણ પોતાનું છે. એટલે પોતાના સાધનથી જ, પોતે જ પોતાના સંપૂર્ણ સાધનથી સાધન સંપન્ન છે પોતાનું કાર્ય કરવા માટે. અને તેથી એ કારક શક્તિ અંદરમાં સાધન થઈને કાર્ય કરે છે. પોતે જ કાર્ય કરનાર ને પોતે જ કાર્ય કરાવનાર, કોઈની જરૂર વચ્ચે નથી. હે, હા, એ પોતાના છ કારકના છ ગુણો છે. સમયસારની અંદર એ છ ગુણોની ચર્ચા છે. પરિશિષ્ટમાં 47 ગુણો લીધા છે. 47 શક્તિનું સ્વરૂપ બતાવ્યું છે. એમાં છ ગુણોનું સ્વરૂપ પણ બતાવ્યું છે. કર્તા શક્તિ, કરણ શક્તિ, સંપ્રદાન, ઉપાદાન, અધિકરણ, અધિકરણ એટલે આધે એમ, અને સંબંધ શક્તિ છે. એ બધી માટે, અને તેથી આમ હોવાને લીધે, માટે એટલે વસ્તુ સ્વરૂપ આવું હોવાથી જ્ઞાન કે જે જાણન ક્રિયા રૂપ પોતાના સ્વરૂપમાં રહેલું છે. હવે અહીંયાથી પ્રયોગ લેવાનો છે. ઓલું તો વસ્તુ સ્વરૂપ સમજાયું, એ થિયરેટિકલ વાત થઈ. હવે પ્રેક્ટિકલ સાઈડની વાત કરે છે કે માટે જ્ઞાન એટલે અહીં જ્ઞાનને પકડવું, જે જાણન ક્રિયા રૂપ જ્ઞાન છે એ જ્ઞાન, શક્તિરૂપ જ્ઞાન નહીં. ગુણની વાત નથી કરતા, નાયક આત્માની વાત નથી કરતા, એટલે દ્રવ્યની ગુણની વાત નથી કરતા, પર્યાયની વાત કરે છે. અને પર્યાય આપણામાં પ્રગટ છે એટલે સમજાય એવું છે, અનુભવાય એવું છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ, ક્રિયા પરિણમન છે, જાણન ક્રિયારૂપ જે જ્ઞાન પ્રવર્તી રહ્યું છે તે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત એટલે સારી રીતે રહેલું છે. જોઈ લ્યો, તપાસો. અત્યાર સુધી તમે જોયું ન હોય, તપાસ્યું ન હોય તો તપાસી લ્યો કે તમારી જે જાણન ક્રિયારૂપ જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાનમાં છે કે કંઈ જ્ઞાનથી બહાર છે. તો જ્ઞાન તો જ્ઞાનમાં સારી રીતે રહેલું જ છે. મરચું તીખું છે એમ ખાતા ખાતા જાણ્યું તો જ્ઞાન મરચામાં ગયું કે ન ગયું, એવું ભ્રાંતિ ક્યાં થાય છે? એટલે આપણે સામે ક્રોસ આર્ગ્યુમેન્ટ લઈએ છીએ કે જમતા જમતા તીખું લાગ્યું. ખબર તો જ્ઞાનને પડી કે મરચું કોઈ તીખું બહુ છે, ઘણું તીખું મરચું ખાવામાં આવ્યું છે. હવે એ જ્ઞાન મરચામાં ગયું કે ન ગયું? તે જ્ઞાન જ્ઞાન માર્યું. હે, જ્ઞાને જાણ્યું. પણ જ્ઞાને જ્ઞાનમાં રહીને જાણ્યું કે જ્ઞાનની બહાર જઈને જાણ્યું? મરચાના પરમાણુમાં જ્ઞાન ગયું કે જ્ઞાન જ્ઞાન માર્યું? શરીરમાં પીડા થઈ, બગાસમાં નરક ચડી ગઈ, પગ ફેરવો નરક ચડી ગઈ, હવે જે જ્ઞાન છે એ શરીરમાં ગયું કે ન ગયું, જે જગ્યાએ પીડા થઈ એમાં જ્ઞાન ગયું કે ન ગયું, તીવ્ર પીડા હોય એનો આપણે દ્રષ્ટાંત લઈએ છીએ. જો જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ છે એવો અનુભવ જ્ઞાનનો હોય તો અવશ્ય ભ્રાંતિ થશે કે શરીરમાં જ્ઞાન ગયું, મરચામાં જ્ઞાન ગયું, અથવા જ્ઞાનમાં મરચું આવ્યું, બે એક જ વાત છે. મરચું જ્ઞાનમાં પહેશું અને તીખાસ જ્ઞાનમાં આવી ગઈ. આ પર પ્રવેશ ભાવ એ બહુ મોટી ભ્રાંતિ છે અને આત્માના નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ સમ્યક જ્ઞાનને રોકનારા પરિણામ છે, અવરોધક છે. પ્રયોગ અહીંયા કરવાનો છે. આચાર્ય શ્રી એમ કે છે કે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ છે તે પોતાના સ્વરૂપમાં સારી રીતે રહેલું છે. એટલે સારી રીતે રહેલું છે એટલે શું? જરાય બહાર જતું નથી, પોતાની જાણન ક્રિયા છોડીને જરાય બહાર જતું નથી. તે જાણ, તેથી જ્ઞાન જ્ઞાનમાં જ છે. હવે આ વસ્તુ પ્રયોગથી સિદ્ધ કરવી જોઈએ તો ભેદ જ્ઞાન થાય. જો પ્રયોગ સિદ્ધ ન થાય તો ભેદ જ્ઞાન ન થાય, અને જો ભેદ જ્ઞાન થાય તો એના ફળમાં સ્વાનુભૂતિ ઉત્પન્ન થાય. એ સ્વાનુભૂતિ છે, એ મોક્ષ માર્ગ છે, એનું ફળ મોક્ષ છે. અને બાર અંગનો સાર સ્વાનુભૂતિ છે. બાર અંગનો સાર શું છે? સ્વાનુભૂતિ છે. એનું કારણ ભેદ વિજ્ઞાન છે. આવું ભેદ વિજ્ઞાન પ્રયોગથી પ્રાપ્ત થવું જોઈએ, સિદ્ધ થવું જોઈએ, સફળ થવું જોઈએ. એ પ્રેક્ટિસ માંગે છે. ભેદ જ્ઞાન છે એ પ્રયોગનું વારંવાર પ્રેક્ટિસ થાય ત્યારે સ્વાનુભૂતિ ઉત્પન્ન થાય છે. વારંવાર એની પ્રેક્ટિસ થવી જોઈએ, વારંવાર પ્રેક્ટિસ થવી જોઈએ. જ્યારે જ્યારે ઉદય પ્રસંગ ભજે 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 ત્યારે ત્યારે. જ્ઞાનીઓને સતત ભેદ વિજ્ઞાન ચાલે છે. જ્ઞાન દશા પહેલાં પણ બહુ સતત ચાલે છે, એ પહેલાં તૂટક તૂટક ચાલે છે. પણ એ ભેદ વિજ્ઞાન એ એક જ સ્વાનુભૂતિનું કારણ છે, એ એક જ મોક્ષ. સ્વાનુભૂતિ એક જ મોક્ષ માર્ગ છે, બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી, એ મોક્ષનો ઉપાય નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. ત્રણેય કાળે એક જ વાત છે. એ ભેદ જ્ઞાનના સ્ટેજ સુધી મુમુક્ષુએ કેવી રીતે પહોંચવું એના માટે આ આખી લાઈન છે. કે એ પહેલાં એને સતત અવલોકન ચાલે, એ પહેલાં એને સત્પુરુષની ઓળખાણ પણ થાય, અને એ પહેલાં એને પોતાનું લક્ષ્યને ધ્યેય સંપૂર્ણ શુદ્ધિનું હોય, શુદ્ધ અંતઃકરણ પૂર્વક. અને અંતઃકરણની શુદ્ધિ વેદના વિના આવે નહીં, કોઈને પણ ના આવે, બની શકે જ નહીં. એ રીતે અનંતકાળથી સંસારી જીવનું અંતઃકરણ મલિન હોવાથી, મલિન અંતઃકરણ સહિત ધર્મ સાધન અનેક વાર કર્યા એટલે સાધન સફળ ન થયા. એટલે કૃપાળુદેવે એમ કીધું કે બિન સદગુરુ કોઈને ભેદ નહે. ભેદ એટલે રહસ્ય. એ સદગુરુ છે, એ જાણે છે કે આ ક્યાં ઊભો છે અને આને કેવી રીતે ઉપર લઈ જવાય. જો એવું ન સમજી શકે તો તે સદગુરુ વૈદ સુજાણ નથી, વૈદ નથી. મારો ડૉક્ટર ગાંગુલી એમ કહે છે, રોગને ન સમજી શકે અને રોગની નિરોગતા ન કરી શકે તો એ ડાક્ટર નથી. કેવી રીતે ભ્રાંતિમાં સંસારી જીવ અટવાઈ ગયેલો છે અને એ ભ્રાંતિ એને કેવી રીતે છોડાવવી એ જ્ઞાની ગુરુ જાણે છે અને એની ભ્રાંતિ એને છોડાવી દે છે. છોડાવી દે છે એટલે ઓલો છોડવા તૈયાર થયો છે એટલે એમ કહેવાય કે છોડાવી દે છે. સામાન્ય તૈયારી ન હોય તો ગુરુ શું કરે. સર્વજ્ઞ વિતરાગ જિનેન્દ્ર પરમાત્મા તો જગદગુરુ છે. કેવા છે? અને જગદગુરુ હોવાથી એને પરમ ગુરુ કહેવામાં આવે છે. એથી આગળ કોઈ ગુરુ નથી. પરમ ગુરુનો અર્થ છે બાકી બધા અપરમ છે. એ પરમ ગુરુના સમોસરણમાં પણ બધા જીવ પાયમા નહીં. આપણે અનંતવારજી આવ્યા, વિમુખ રહ્યા. શું થયું? ભગવાન અને ભગવાનના ઉપદેશથી વિમુખ વર્ત્યા એટલે કોરેકોરા રહી ગયા. એટલે કોઈ કરી દે એ સવાલ નથી, નહીતર એ તો પરમ ગુરુ હતા, જગદગુરુ હતા. પણ એ વાતો અનંતા તીર્થંકર થયા, એક બે નથી થયા. કેટલા થયા? એવા અનંતા તીર્થંકરો અત્યાર સુધીમાં થઈ ગયા છતાં જગતની હાલત કેવી છે? કેવી નેવી છે? પછી કાળ અનુસાર બગડે સુધરે એમ કહેવાય છે. કોઈ પણ આ અવસર્પિણી કાળ છે, ઊંડા અવસર્પિણી કાળ છે, ઉતરતો કાળ છે, અવસર્પિણી કાળ છે, દિવસે દિવસે બગડતી જાય છે સ્થિતિ. એ તો જીવોના મનુષ્યોના પરિણામ એવા પ્રકારના થતા જાય છે અને એવા જ જીવો અહીંયા આવે છે મનુષ્ય તરીકે. એમાં અનંતા તીર્થંકરો શું કરી શકે? અને જો કરી શકતા હોય તો બીજા તીર્થંકરને થવાની જરૂર પડે નહીં. એક તીર્થંકર બધું મેદાન સાફ થઈ જાય, બધા એને એને શું કરવા? કોઈને કોરા રાખે? એ તો કરુણાના સાગર છે, એની પાસે ક્યાં કરુણાનો ટૂંટો છે? બધા ઉપર કરુણા વરસાવે અને બધાનું ભલું કરી નાખે. પણ એવી વસ્તુ સ્થિતિ નથી ને એવો આધાર આધેય સંબંધ પણ નથી. એની સાબિતી છે, વર્તમાન વિશ્વની દશા છે એ એની સાબિતી છે અને આપણી દશા એની જ સાબિતી છે ને. બીજું શું છે? આપણે તીર્થંકરના સમોસરણમાં અનંત વાર ગયા છે, એક બે વાર નથી ગયા, લાખ કરોડ બધ વાર નથી ગયા, અનંત કાળમાં અનંત વાર ગયા છે. મેં બધી વખત વિમુખ રહ્યા એવી પરિસ્થિતિ છે. આશ્ચર્ય થાય એવું છે અત્યારે તો એમ કેમ કર્યું છે આ જીવે? આવો યોગ મળે તીર્થંકર પરમદેવનો ને એવી એમની વાણી. શું વાણી? પણ એવી કે વસ્તુનું સ્વરૂપ દર્શાવવામાં પ્રગટપણે બતાવી દે. હથેળીમાં આમળો, હથેળીમાં આમળો હોય તો એને થ્રી ડાયમેન્શન દેખાય, ચોથું નીચેનું તો કાંઈ દેખાય નહીં. જે બાજુ થયું પાછળની સાઈડ તો દેખાય નહીં, ત્રણ સાઈડ દેખાય. આ તો તમને ફોર્થ ડાયમેન્શનથી વસ્તુ બતાવી દઈએ એવી વાણી હોય છે. શું? ચારે પડખેથી એક સાથે ઉપસાવીને વસ્તુનું સ્વરૂપ તમારા જ્ઞાનમાં આવે એવી વાણી હોય છે દિવ્ય ધ્વનિ. તોય જીવ અવળાઈ કરે એમાં એ શું કરે? વાણીએ શું કરે ને તીર્થંકરે શું કરે? એ તો વિતરાગ છે, એમ થાય છે, કરવા કરાવવાનો પ્રશ્ન નથી. એટલે અહીંયા અલ્પવિરામ બીજો છે કે જ્ઞાન જ્ઞાનમાં છે, ક્રોધાદિક એટલે વિભાવ ભાવો, રાગ દ્વેષ મોહ આદિ, ક્રોધ આદિક કોઈ પણ વિભાવ ભાવ લઈ લેવાય કે જે ક્રોધાદિ ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. હવે એ જ્ઞાનનું જ્ઞેય છે એમ કહે છે. શું કહે છે? આત્મા ધ્યાનન ક્રિયા જ્ઞાન સ્વરૂપ વાળો છે. જોડે રહેલા ભાવ એ એના સ્વરૂપમાં રહ્યા છે, એનો જ્ઞાનમાં પ્રવેશ નથી. અજ્ઞાનીનું જ્ઞાન પણ કદી ક્રોધરૂપ થયું નથી. જ્ઞાનીને તો પ્રગટ અનુભવ છે કે મારું જ્ઞાન ક્રોધરૂપ થતું નથી. જોડે વિભાવ ચાલે છે એ એના પૂર્વકર્મના અનુસાર ચાલે છે, તે પ્રકારનું પૂર્વકર્મના ઉદયમાં પરિણામનો એક અંશ જોડાય છે, પણ જ્ઞાન એમને મળીએ છે. જ્ઞાનમાં એનો ફોટો પડે છે અને જ્ઞાન ભિન્નપણે એને જાણે છે. કેવી રીતે જાણે છે? ભિન્નપણે જાણે છે. હા, પૂરેપૂરું જોડાય. બીજો ભાગ સ્વરૂપમાં જોડાય છે, પરિણામનો એક અંશ કર્મના ઉદયમાં જોડાય છે સાધક દશામાં, અને એક અંશ પોતાના સ્વરૂપમાં જોડાય છે. એમ એક પરિણામમાં બે ભાગ થઈ જાય છે, બે પ્રકારના ભાવ થઈ જાય છે. પરિણામ એક, એક સમયનો, એમાં ભાગ બે અથવા બે ભાવ. એવી સ્થિતિ સાધકની હંમેશા હંમેશા હોય છે. તે ક્રોધાદિકનું ક્રોધાદિક્રિયાથી અભિન્નપણું હોવાને લીધે એ ક્રોધાદિક ક્રોધાદિકમાં જ છે. જ્ઞાન જ્ઞાનમાં જ છે અને વિભાવ વિભાવમાં જ છે. શું આ ટીકા લખનાર અમૃતચંદ્ર આચાર્ય દેવે એક પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામનો શાસ્ત્ર લખ્યું છે. પોતે પણ કેટલાક શાસ્ત્રો લખ્યા છે ટીકા કરવા ઉપરાંત. પોતે પણ સમર્થ આચાર્ય છે અને એમણે પણ અનેક શાસ્ત્રો લખ્યા છે. એમાં એક પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામનું શાસ્ત્ર છે. એની એક 14 નંબરની ગાથા છે. આમાં કદાચ છાપી હોય તો છાપી હોય. એમાં એમ કહેવું છે એમને એ ગાથામાં કે ખરેખર ભવબીજનું કારણ શું નથી સાબિત. ભવબીજનું કારણ શું? કે ભવબીજનું કારણ એ છે કે જે વિભાવ છે એ જ્ઞાનથી ભિન્ન હોવા છતાં, એટલે આત્માના સ્વભાવથી ભિન્ન હોવા છતાં હું એનાથી સમાહિત છું. સમાહિત શબ્દ વાપર્યો છે સંસ્કૃતમાં, એટલે એ મારામાં છે એવો જે એને સંબંધ કર્યો છે તે અજ્ઞાની જીવોને ભવબીજનું કારણ છે. બાલિશાનામ ભવબીજ કારણમ સંસ્કૃતમાં શ્લોક છે. એમણે આ શાસ્ત્ર સંસ્કૃતમાં લખ્યું, પ્રાકૃતમાં કે માધ્યમમાં નથી લખ્યું. પણ એવી રીતે બાળ જીવોને અજ્ઞાની જીવોને એ ભવબીજનું કારણ જ એ છે. એ ખરેખર સ્વભાવ સ્વભાવમાં છે, ત્રણેય કાળે વિભાવ વિભાવમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, ક્રોધ ક્રોધમાં છે. એમ છતાં પણ મારામાં છે એવો જે અનુભવ એને ભવબીજનું કારણ છે. અહીંથી ભવ ઉત્પન્ન થાય છે. હા, એટલે હું એ વાળો છું, હું ક્રોધ વાળો છું, હું રાગ વાળો છું, એમાં એ પોતાના ભિન્ન જ્ઞાનને ભૂલેલો છે. શું ભૂલ થઈ છે? ભિન્ન જ્ઞાન છે એને એ ભૂલેલો છે. એટલે તન્મય થઈને વર્તે છે, તન્મય થઈને વર્તે છે. ભેદ જ્ઞાનનો પ્રયોગ એનાથી જુદા પડવાની પ્રેક્ટિસ છે, અને એ પ્રેક્ટિસનું પરફેક્શન આવે ત્યારે સ્વાનુભૂતિ ઉત્પન્ન થાય છે. આમ છે. પછી એનું બ્રેકેટની અંદર સ્પષ્ટીકરણ સાદી ભાષામાં આપ્યું છે. જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે, માટે જ્ઞાન આધેય અને જાણન ક્રિયા આધાર છે. જાણન ક્રિયા આધાર હોવાથી એમ થયું કે જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં છે, એવી જ રીતે ક્રોધ ક્રોધમાં છે. આ પણ પ્રયોગને સાદી ભાષામાં સ્પષ્ટ કર્યો છે. ત્યારે આપણે વિસ્તારથી કાલના સ્વાધ્યાયમાં લઈએ.